મોટું સૌભાગ્ય આપણા માટે છે. અને એ ભીખુભાઈને હવે આપણે સાંભળીએ કે આ ડિબેટિંગ ઇન્ડિયાની વાત એમણે કઈ ક્યાં જઈને લઈ જવી છે. ભીખુભાઈ
ના વિપુલભાઈ, જે મારે કહેવાનું છે ઘણું તો કહી દીધું છે. હું બેસીને બોલું તો વાંધો છે? હા, વાતચીત અને વાત વિવાદ એ હંમેશા બેઠા બેઠા થાય છે. માણસ માણસ અને ખાસ કરીને અધ્યાપક જયારે ઉભો થઈ જાય છે ત્યારે 50 મિનિટ સુધી અટકી શકતો નથી, કારણ કે એ રીતે પ્રોગ્રામ કરવામાં આવેલો હોય છે. એનું ભાષણ 50 મિનિટ સુધી ચાલે, જયારે બેઠો હોય તો સમય ઉપર અંકુશ વધારે રીતે રાખી શકે. અને આ પુસ્તક વિશે વિપુલે એની આખું જે અનુસંધાનમાં જે કહ્યું એ બી બરાબર છે. અને એમણે જે 2-3 સવાલો જે ઉભા કર્યા એને સહેજ મારે આગળ લઈ જવા છે. અને બોલવું પહેલા ક્ષમા માગી લઉં છું, કારણ કે ગુજરાતી 1980 જો બોલ્યો હોઈશ ત્યાર પછી જે સુધરવું જોઈએ સુધર્યું નથી. અને અંગ્રેજીમાં બોલું તો જરા અજોગતું લાગે, એટલે બોલીશ ગુજરાતીમાં, પણ અવારનવાર મારે અંગ્રેજીમાં પણ બોલવું પડશે મારા જયારે મહત્વના વાક્યો રજૂ કરવા હોય ત્યારે. પહેલી વસ્તુ છે કે આ પુસ્તકનો હેતુ શું છે, શું કરી રહ્યું છે અમારે, અને સર કઈ પ્રોબ્લેમ છે ત્યાં?
વોલ્યુમ મેક્સિમમ છે, આનાથી વધારે વોલ્યુમ નહીં થાય, તમારે આગળ આવવું પડશે. બધા
એમને બધાને હું આગળ આવીશ,
આશે જ આગળ લાવવું પડશે. તો
હા, તો એ રીતે લઈએ. હવે સંભળાય છે? ના, તો મારું આ ચોપડીમાં હું શું કરી રહ્યો છું, શું કહી રહ્યો છું એ વિશે કંઈક કહું છું, કહેવા માંગુ છું. પહેલી વસ્તુ એ કે આ પુસ્તકની અંદર મારો મુખ્ય આશય એ હતો, વિપુલે જેમ કહ્યું અમર્ત્ય સેનની ચોપડીનું નામ છે ધી આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન. અને એ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન તરીકે ચોપડી સારી વખણાય, પણ એની જે કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓ ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખાવ્યું છે. આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયનનો અર્થ એમ થયો કે ઇન્ડિયન એ દલીલબાજી કરનારો માણસ છે. આર્ગ્યુમેન્ટેટિવ એટલે બહુ બોલ કરે, સમજ્યા વિના કોઈ જાતનું સમાધાન ના હોય. અને મારું એમ કહેવું છે કે એ રીતે તમે એવો ઇન્ડિયન નથી. ભારતીય જે છે માત્ર બોલબોલ કરે, કોઈ જોડે દલીલો કરી રાખે ને સમજવાનો પ્રયત્ન ન કરે, એ ભારતીયની વ્યાખ્યા નથી, વ્યાખ્યા ખોટી છે. અને બીજું કે આપણી પ્રણાલિકાની અંદર જે ચર્ચાઓ જે થાય છે એ માત્ર દલીલો જની ચર્ચાઓ નથી હોતી, આપણે ત્યાં વાદનું જે મહત્વ છે. હવે વાદ એટલે શું? વિપુલે સંવાદ વિશે વાત કર્યું. હવે વાદ જે છે આપણે ત્યાં મહત્વનું વાક્ય છે, જેને મંત્ર રૂપે કહેવામાં આવશે, વાદે વાદે જાયતે તત્વબોધઃ. કે જેમ જેમ તમે વધારે ને વધારે ચર્ચા કરશો, વિચાર કરશો, તેમ તેમ તત્વબોધ, તેમ કોઈ પણ વસ્તુનું તત્વ જે છે તમને ખ્યાલ આવશે, ઊંડા ઉતરી શકશો. આ મહાવાક્ય, આ 4-5 જે મહાવાક્યો છે તેમાં એક મહાવાક્ય છે, વાદે વાદે જાયતે તત્વબોધઃ. તે વાદ એટલે શું? અને વાદ શબ્દ એ માત્ર આપણે ત્યાં પહેલેથી 2000 વર્ષ પહેલા જયારે વપરાયો, વેદમાં શબ્દ આવે છે, એ અત્યારે પણ વપરાય છે. સમાજવાદ, સામ્યવાદ, એ બધા વાદ જે છે એ આપણે ત્યાં એ પ્રણાલી કે હજી વાદ શબ્દ વપરાય છે આ રીતે. એટલે સવાલ ઉભો થાય છે કે વાદને આપણે સમજવો કઈ રીતે. અને જો વાદે વાદે જાય તે તત્વબોધ હોય તો પછી તમે તમારી જાતને માત્ર સમાજવાદી કહીને બેસી રહ્યું તો ન ચાલે, મૂડીવાદી કહીને બેસી રહ્યું તો ન ચાલે, કારણ કે વાદો એકબીજા વાદો જોડીને ચર્ચા થવી જોઈએ. તો આપણે ત્યાં જ્યારે જ્યારે વાદ જે છે ચર્ચા જ્યારે થતી હોય છે વાદની અંદર, ચર્ચા કઈ જાતની થવી જોઈએ, ચર્ચાનું શું રૂપ હોવું જોઈએ, કઈ જાતની ચર્ચા એ સાચી ચર્ચા છે અને કઈ જાતની ચર્ચા એ વિતંડ છે, આપણે ત્યાં એટલે કોઈ પણ ચર્ચાને 2 ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. એક તો એક તત્વબોધ, અથવા તો જેને કે તત્વ નિર્મિશો, કે એવી ચર્ચા કે જેનો હેતુ શું છે, તત્વ નિર્મિશું, એનું તત્વ જે છે એ નિર્માણ શોધવું અને ડિટર્મિન કરવું. અને બીજું જે છે એ વિજેગીશું, કે જેમાં જીતવાનો પ્રશ્ન છે કે સવા માણસને કેમ હરાવવું. ચર્ચાના 2 પર્પઝિસ હોઈ શકે, ક્યાં તો તત્વ નિર્મિશું અથવા તો વિજેગીશું, સામાને હરાવવો કેમ, અથવા તો સાથે એકબીજાને ચર્ચા કરીને તત્વબોધ કરવો. વિજિગીશુના પણ ઘણા પ્રકારો હોય છે. વિજિગીશુ એ જાતનું પણ હોઈ શકે કે જેમાં તમે એકબીજા જોડે ચર્ચા સિદ્ધાંતપૂર્વક કરો, સના માણસને હરાવો ચર્ચામાં અને પોતાની હાર કબૂલ કરે અને તમે એને તમારા ચેલા તરીકે સ્વીકારો. આ પ્રણાલિકા આપણે ત્યાં હંમેશા ચાલતી આવી છે. બુદ્ધના જમાનામાં પણ બુદ્ધને વિશે એમ કહેવાતું હતું કે બુદ્ધ ચર્ચા કરતા નથી. સરસ વાક્ય એક માણસે કહ્યું હતું તે જમાનામાં, હિઝ વિઝડમ ઇઝ ટેન્ટેડ બાય હિઝ સોલિટ્યુડ. એનું ડાપણ જે છે એ સોલિટરી છે, બોલતા નથી, જાહેરમાં આવતા નથી, માટેનું ડાપણ બગડેલું છે. જાહેરમાં આવીને ચર્ચા કરે તો જ એમનું ડાપણ કહેવાય. આ જેને આપણે તત્વ નિર્મિશોની જ્યારે બીજી ઇશ્યુમાં શું છે, સાવ માણસને હરાવવો, તો બુદ્ધને માટે એમ કહેવાતું હતું કે ભાઈ સાવ માણસને આર્ગ્યુમેન્ટથી હરાવી શકે છે પણ કોઈ વ્યક્તિને જીતી શકતા નથી. કે દલીલો મોટી મોટી કરું ને તમે શાંત કરી દઉં સામા માણસને, પણ એનો અર્થ એમ નથી કે મારી દલીલો સાચી છે. તમે મારી સામે દલીલ કરી શકતા નથી, તમે શાંત થઈ ગયા છો કારણ કે તમને ખ્યાલ નથી આવતો કે દલીલને કેમ હંફાવી. પણ તમે એમ કહી શકો ભાઈ તમારી દલીલ કરવાની શક્તિ વધારે છે, પણ એનો અર્થ નહીં તમારું ઢાંકણ વધારે છે. તો આ જાતનું જયારે વર્તન થાય છે કે જયારે તમે માત્ર કોઈ પણ વાદનો હેતુ સામા માણસને હરાવવાનો જ હોય, પણ સામી વ્યક્તિને જીતવાનો હોવો જોઈએ. સામી વ્યક્તિને હરાવવો આર્ગ્યુમેન્ટેટિવલી હરાવવાનો અર્થ ન હોવો જોઈએ. પછી આગળ જઈને એ લોકો આપણે ત્યાં બીજી જાતની જે ચર્ચા કરવામાં આવે છે જેને તિરસ્કાર કરવામાં આવે છે, વિતંડ. વિતંડ જે આખો ઇટીમોલોજીકલ એનો અર્થ સ્મેશ, ખતમ કરી નાખવું. અને એ જયારે ચર્ચા જાહેરમાં થતી હોય છે ત્યારે સામા માણસનો એક જ પર્પઝ છે, એનો એક જ હેતુ છે, આ માણસને કેમ ખતમ કરી નાખો, એની દલીલો કેમ તોડી નાખવી, બોલતો બંધ થઈ જાય. એટલે આપણે ત્યાં ચર્ચાના અનેક રૂપો રહેવાતા હતા. અને કોઈ વાર કહે પણ ખરું આ તો વિતંડ વાત છે, આ તો વિજિગીશુ વાત છે, ફલાણી વાત છે. વાદ જે સાચા અર્થમાં છે એ વાદનો અર્થ એકબીજાને સમજવાનો અને એકબીજાને ચર્ચા કરીને એમાંથી એનું તત્વ નિર્મિત કરવાનું. તો એ તત્વ નિર્મિત કરવાની આખી જે ટ્રેડિશન છે એ ટ્રેડિશન આપણે ત્યાં ઘણા વર્ષોથી ચાલુ આવે છે. લગભગ 2000 વર્ષોથી ચર્ચા બુદ્ધના જમાનાથી, એનાથી આગળ 5th-6th century BC 26 વર્ષ થાય બુદ્ધને, એ જે ચર્ચા બુદ્ધના જમાનાથી ચાલતી આવે છે એ આપણે ત્યાં નવ્ય ન્યાય આવ્યું 8મી સદી 9મી સુધી એ બધામાં ચર્ચા ચાલતી આવે છે. મુસલમાનો આવે છે તે વખતે ચર્ચા કંઈક અંશે બંધ થઈ જાય છે, કારણ કે જે રીતે આવ્યા એ રીતને લઈને લોકો આપણે ત્યાં ગભરાયા. ઉત્તર હિન્દુસ્તાનની અંદર જે ચર્ચાઓ સામાન્ય રીતે ચાલતી હતી, માણસો ભાગીને દક્ષિણ હિન્દુસ્તાનમાં ગયા, આ બધાને લઈને ચર્ચાઓ ઓછી થઈ જાય છે. પણ શરૂ પાછો અકબર આવે છે ત્યારે ચર્ચાની ટ્રેડિશન આપણે ત્યાં શરૂ થાય છે. અને અકબરનું જે ઇબાદત ખાના જે છે એ ઇબાદત ખાનામાં અકબરે કહ્યું કે દરેક ધર્મના માણસો અહીંયા આવે, ચર્ચા કરે અને એમાંથી લેટસ લર્ન, આ બધાને સાંભળીને એમાંથી જેને અશોક જેને બહુ શ્રુતા કહેતો હતો, અશોકમાં કહેવું હતું કે ભાઈ સાચો માણસ છે કે જેને જાત જાતના વિચારો બધા સાંભળ્યા છે અને એમાંથી સમજો છે તો જ એનું ડાપણ આવે. એટલે બહુ શ્રુતક કેમ થવું. એટલે અકબરની જયારે ઇબાદત ખાના પ્રાર્થના સભાની અંદર જયારે આ બધા ખ્રિસ્તીઓ ખાસ કરીને તે વખતે આવવા માંડ્યા હતા આપણે ત્યાં ગોવામાં, હિન્દુ અકબરને જૈનો પ્રત્યે બહુ જ પ્રેમ, જૈન સાધુઓને ભરૂચ અને ભૃગુકુચ અને અમદાવાદથી બોલાવે છે પોતાને કહે તમે આવો. અને એક અજબ હતું કે જે માણસ અકબર અને જૈનો વચ્ચે વિરોધાભાસ એટલો બધો કે અકબર પોતે માણસ ખાનારો, હિંસાઓ કરેલી અને આ બધું કર્યા પછી પણ કેટલા બધા માણસોને જયપુરની અંદર કે રાજસ્થાનમાં હજારો માણસોને ખતમ કરી નાખ્યા હતા. અને એને જયારે જૈનો એને કહે કે ભાઈ તમે આ સિદ્ધાંત છે, આ ખોટું છે, ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી અથવા ઈશ્વર અનાદિ છે, નો બિગિનિંગ નો એન્ડ, ત્યારે માણસ કબૂલ કરે છે અને આ કંઈક વસ્તુ સમજવા જેવી છે. એટલી હદ સુધી કે પોતે જે એનું જે દિને ઇલાહી નામનો એમને નવો ધર્મ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો, અલગ અલગ ધર્મના સિદ્ધાંતો લઈને, એમાં જૈન ધર્મના હિન્દુ ધર્મના પણ કેટલાક સિદ્ધાંતો લે છે. એ ચર્ચા મારે હિસાબે સૌથી વધારે આગળ આપણે ત્યાં વધે છે ક્યારે, ક્રિશ્ચિયન મિશનરીઓ પાદરીઓ જ્યારે આવે છે ત્યારે. તે જમાનો આપણે ત્યાં કોઈ મને કહે કે આપણા છેલ્લા 500 વર્ષની અંદર આપણા દેશની અંદર એવો કયો જમાનો છે કે જયારે વિગરસ ચર્ચાઓ ચાલતી હતી, તો હું કહું કે 1810-1815 કે 1880 સુધી ક્રિશ્ચિયન મિશનરી આપણે ત્યાં આવે છે. મુસલમાનોને તે લોકો ઓળખે છે કારણ કે સ્પેનમાં મૂર્સ તરીકે ઘણો પરિચય એ લોકોનો, પણ હિન્દુઓનો પરિચય બિલકુલ નહીં. વાતો સાંભળેલી કે ભાઈ આ તો હિન્દુ એટલે યોગી હિન્દુઓ એટલે આમ કરનારા, પેલા થોર્ન્સ ઉપર સુનારા, આ બધા નાટકો બધા કરનારા, પણ જાત જાતની બધી આઈડોલાઇટ્રસ મૂર્તિ પૂજક, આવા સાચો ખ્યાલ નહીં. એટલે એ લોકો જયારે આવે છે ત્યારે આપણે ત્યાં એ ટ્રેડિશન એ જાતની હતી કે માણસોને મહારાજા જે હોય એ મહારાજા ત્યાં હોય અને એની હાજરીમાં લગભગ 2,000, 3,000, 10,000, 40,000. શ્રીલંકામાં જયારે બુદ્ધ અને જૈનો, બુદ્ધ અને ક્રિશ્ચિયન મિશનરી વચ્ચે જયારે ડિબેટ થઈ ત્યારે 1,50,000 માણસોની મોટી, તે જમાનામાં લાઉડસ્પીકર નહોતું, એ અવાજ ક્યાંથી મોસો મને ખ્યાલ નથી આવતો, એ શોધવું પડશે એક વાર આપણે. પણ આટલી મોટી મેદનીની અંદર અહીંયા 4 બુદ્ધિસ્ટો બેઠા છે, અહીંયા 4 ક્રિશ્ચિયન બેઠા છે, અને દિવસોના દિવસો 12 દિવસ, 15 દિવસ, 20 દિવસની ચર્ચા ચાલતી રહે છે. અને એ ભેગું થયું છે, એના પુસ્તકો ભેગા થયા છે, એ પુસ્તકો વાંચવા જેવા છે. તો આવી ચર્ચા બનારસની અંદર 1822ની અંદર હિન્દુઓ અને ક્રિશ્ચિયન એ બે વચ્ચે ચર્ચા 3 અઠવાડિયા સુધી ચાલી. 3 અઠવાડિયા સુધી. હવે એ ચર્ચાની, ચર્ચા હું અત્યારે નથી કરતો, પણ તમને દાખલો આપો કે કયા લેવલ ઉપર ચાલતું હતું. શ્રીલંકામાં ચાલતું હતું એનું પણ લેવલ બહુ ઊંચું હતું. મહારાજા ત્યાં બેઠા છે, ચર્ચા આટલી બધી 1.5 લાખની કે 1 લાખની મેદની સામે હોય એટલે મહારાજા પોતે ત્યાં બેઠા હોય, અને આ બાજુ ક્રિશ્ચિયન મિશનરીઝ છે, એ લોકો તો પેલા હિન્દુ વર્ગ, એને કહું પૂછો સવાલ, તમારે શું પૂછવા છે, આ લોકો સવાલ પૂછે, પેલા લોકો સવાલ પૂછે, 3 અઠવાડિયા સુધી એના સવાલ જવાબ ચાલે. તો ક્રિશ્ચિયન મિશનરીને કહું તમે શું સવાલો પૂછો, તો પેલા તો હસતા હસતા સવાલ પૂછે પેલા હિન્દુને, ડુ યુ બિલીવ ઇન 1 ગોડ ઓર મેની, તમે એક ઈશ્વરમાં માનો છો કે અનેકમાં. પેલો હસતો હસતો કહે છે, યોર ક્વેશ્ચન ઇઝ એબ્સર્ડ એન્ડ બ્લાસ્ફીમસ, તારો સવાલ અક્કલ બગડનો છે અને બ્લાસ્ફીમસ. બ્લાસ્ફીમસ શું વ્યાખ્યા? અધાર્મિક છે ભાઈ, અધાર્મિક કેમ છે? તેને સીધો સવાલ પૂછો, તો એક ઈશ્વર માને છે કે ઘણામાં માને છે? પેલું કે તમે એમ માનો છો કે ઈશ્વર ક્યાં તો એક હોય ક્યાં તો અનેક હોય, બંને ના હોઈ શકે છે ને કવિતા, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, આવું શું કામ માનું છું? એ માનવું કે તમારી તમને વસ્તુ એક છે કે અનેક છે, એ આપણે આ ફેર આપણને લાગે છે. અંગ્રેજીમાં વધારે સારી રીતે કહી શકાય કે એમ ક્વોન્ટિટેટિવ એટ્રીબ્યુટ્સ ઓનલી એપ્લાય ટુ થિંગ્સ યુ કેન સી, કે આ એક છે કે અનેક છે. પણ વાય ડુ યુ એક્સટેન્ડ ધ લિમિટેડ કેટેગરીઝ ઓફ ધ હ્યુમન માઇન્ડ ટુ ધ ડિવાઇન, કે જે ઇન્ફિનિટ છે એને તમારી જે મર્યાદાઓ શું કામ મોકલો છો? પણ એના કરતા બીજો સવાલ પૂછું કે સવાલ અક્કલ વગરનો કેમ છે? તો પેલા એ કહું કે હવા જે છે એ એક છે કે અનેક છે? બિલકુલ અક્કલ વગરનો સવાલ છે. કેમ ભાઈ અક્કલ વગરનો સવાલ છે? ભાઈ હવા એ જાતની વસ્તુ નથી, તો પછી તમે એવું શું કામ માની લીધું કે ઈશ્વર એ જાતની વસ્તુ છે કે એક હોય કે અનેક હોય? ઈશ્વર તો શક્તિ છે, અને જેમ હવા જે છે એક કે અનેક ના હોઈ શકે, શક્તિ એક કે અનેક ના હોઈ શકે, તો તમારો સવાલ અક્કલ વગરનો છે. ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? યોગોર જીસસ ક્રાઇસ્ટ, કે જેની થ્રુ ભગવાન પોતે સેલ્ફ રેવલેશન કરે છે, તમારો ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? કે જે ભગવાન એટલું બધું આળસુ છે કે પોતે નથી આવતો, અમારે તો રામ આવે છે, કૃષ્ણ આવે છે, ઈસુ ખ્રિસ્તને નથી મોકલતા, પોતે આવે છે, આટલું જ મહત્વનું કામ છે. સારું, તમારું બાઇબલ ક્યાં છે કે જેમાં ઈશ્વરની ઈચ્છા સંપૂર્ણપણે વ્યક્ત થાય છે? કેવી અકલ્પની વાત કરો છો? એક જ બાઇબલ 2,000, 3,000 વર્ષ સુધી ચાલતું આવે છે. અલગ અલગ યુગમાં અલગ અલગ ધર્મની જરૂર પડે, યુગ ધર્મ એટલે અલગ અલગ યુગ માટે તમને લાયકાત ધરાવતી અલગ અલગ પુસ્તકો હોઈ શકે. અમારે ત્યાં તો ઘણા બાઇબલો છે, જે તમે પસંદ કરો ચાલે. ચાલો બીજો સવાલ. હા ચાલ, પછી આ લોકો આમ ના કહું, તમે સવાલ પૂછો તો આપણા લોકો, મારા 7-8 પાના છે ચોપડીમાં, આ લોકો સવાલ પૂછો કે ભાઈ એ મને કહો કે આ ઈશ્વરે જે સૃષ્ટિ સર્જી એનો પહેલો પ્રયત્ન હતો કે પહેલા બી એને સૃષ્ટિ સર્જેલી? પ્રલયની વાત કે ગોડ ક્રિએટ ધ યુનિવર્સ, બરાબર છે, પણ પહેલા શું હતું? એને ક્રિએટ કર્યું તો બધું શૂન્ય હતું કે બીજું કંઈ હતું? ધેટ વી ડોન્ટ નો. ઓકે રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ એને ઈસુ ખ્રિસ્તને શું કામ મોકલો, પોતે કેમ ના આવ્યા? અમારે તો રામ પોતે આવે, બુદ્ધ પોતે આવે, બધા પોતે આવ્યા, નથી આવતો પોતે? ત્રીજો સવાલ કે ભાઈ ઈસુ ખ્રિસ્તને આટલી બધી પીડા આપવી, નેઇલ્સ એના ઉપર હેમર કરવા માટે, આ બધું જરૂરી હતું? અને એ માટે ભગવાનને જો ખરેખર પુત્ર હોય તેમને ન લાગે કે આ ખરાબ છે? પછી બીજો મહત્વનો સવાલ મને એ પૂછ્યો કે તમે જેમ કહો છો કે ભાઈ આ મર્યા પછી ઉપર ગયા એટલે ડે ઓફ જજમેન્ટે તમને ભગવાન બોલાવશે અને કહે છે કે અલ્યા તારો રેકોર્ડ આપ, શું શું કર્યું છે, તે સ્વર્ગમાં મોકલો કે નરકમાં મોકલો. ભાઈ આ તો ભયંકર અન્યાય છે. કેમ? ભાઈ સેકન્ડ ચાન્સ ના આપવામાં આવે? લાઈફની અંદર, જિંદગીમાં તમે કંઈ પણ કરતા હો ને આટલી મોટી શિક્ષા કરો છો, તો એક જ જન્મના બેઝિસ ઉપર તમે આટલું કાયમ માટે માણસને પછી કરોડો વર્ષો સુધી, ઇટર્નિટી એટલે અબજો વર્ષો સુધી, અરે કેવું તમારે હેલમાં એને નાખો પેલી ફાયરમાં? કુરાન અને ખ્રિસ્તીનું જે આખું જે વર્ણન છે હેલનું, એના પર મેં એક જમાનામાં એક આર્ટિકલ લખ્યો હતો, એ કમ્પેરેટિવ સ્ટડી ઓફ હેલ, કે હેલની વ્યાખ્યા શું અને હેલનું વર્ણન ક્યાંથી પ્રજા કરે છે. તો હેલમાં તમને ફાયરમાં નાખે, તમે પીડાઓ બહાર કાઢે, પીડા પડી પાછું નાખો, આ પ્રક્રિયા જે છે ઇટર્નિટી સુધી જો કરવી હોય તો એક જ જન્મના બે દિવસ ઉપર. સર કોઈ પણ કરતા હો તો બીજો ચાન્સ આપે, ત્રીજો ચાન્સ આપે, તો ડઝન્ટ ગોડ ગીવ યુ સેકન્ડ ચાન્સ? બહુ જ ભયંકર અન્યાય છે આ તો. અમારે ત્યાં સારું કે તમારે પુનર્જન્મ છે. આ જાતની ચર્ચાનું લેવલ આપણે ત્યાં હતું. અને એ પુસ્તકો બિલકુલ ખરેખર વાંચવા જેવા છે, મેં જોયા છે, અને જબરદસ્ત જબરદસ્ત કલ્પના છે. એ આખી ટ્રેડિશન ગાંધી યુગમાં ચાલુ રહે છે. અને ગાંધીજીના આવ્યા પછી જે વિપુલે કહ્યું, તેમ સરસ રીતે કહ્યું વિપુલે, કે ભાઈ ગાંધીજી જેમ જેમ એનું સ્તર મહત્વ વધતું ગયું, તેમ તેમ દેશના માણસોને થયું કે આ માણસ દેશને ક્યાં લઈ જાય છે? ટાગોર આટલો મોટો માણસ, સાત આઠ વર્ષ ગાંધીજી કરતા મોટા, નોબેલ પ્રાઇઝ મળેલું, ગાંધીજી જેવો જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળો, એ ગાંધીજીને જોય છે ને એને ડર લાગે છે કે આ દેશને ખોટી રીતે લઈ જાય છે, અંધશ્રદ્ધાઓ પર લઈ જાય છે. બીજા બધા માણસો છે, સાવરકર ભાઈ, આ તો હિંસાનું ચક્કર ક્યાંથી માણસ દેશને ચડાવે છે? એટલે આ બધા માણસો ગાંધીજીને જોઈ છે અને કહે છે કે ભાઈ એની તો અટકાવવા પડશે, એટલે એમની વિશે વિરુદ્ધ આર્ટિકલો લખે છે. અને સાત એમની મોટી ચર્ચાઓ જે છે એમના જમાનામાં, એના પર મેં એક જમાનામાં લખ્યું હતું, અહીંયા જ વિપુલે કહું, તેમ ચાર મોટી ચર્ચાઓ લઉં છું ને હું 30 પાના 40 પાનામાં વિવેક એનો પદ્ધતિસર અભ્યાસ કરું છું, કે ગાંધી અને એ સાત ચર્ચાઓ એમની, ગાંધી અને મોહમ્મદ અલીજીના, જે આ બ્રિટિશ નંદીની વાત કરી કે ઇઝ ઇન્ડિયા નેશન ઓર નોટ, ઇન્ડિયા બે નેશન છે કે એક નેશન છે, મુસલમાન નેશન છે કે નથી નેશન, આખી ચર્ચા જે નેશનલિઝમ પર ચાલે છે, ગાંધી અને જીના, ગાંધી અને ટાગોર. ટાગોર ગાંધીને જોઈને કહે છે કે ગાંધી એમ કહે છે કે ભાઈ આપણા દેશનું, દેશનો આત્મા જે છે એ તો રામાયણમાં વ્યક્ત થયેલો છે. ખોટી વાત, આ દેશનો આત્મા મહાભારતમાં વ્યક્ત થયેલો છે. મહાભારત ઇઝ ધ એપિક ઓફ ધ સોલ ઓફ અવર પીપલ, ટાગોર કહે છે. રામાયણ તો બાયલું છે, એ તો ઘરઘર પતિ પત્નીના સંબંધોનું છે, જયારે મહાભારતમાં જે છે. અથવા તો ગાંધી જયારે તાજમહાલ જોઈ છે ત્યારે કહે છે કે સેલ્ફ ઇન્ડલ્જન્ટ ડિસ્પ્લે ઓફ પ્રાઇવેટ ઇમોશન, કે અંદરથી તમને લાગે માટે આટલા બધા કરોડો ખર્ચા, કેટલા બધા માણસો મર્યા હશે. એટલે ગાંધીને તાજમહાલ પ્રત્યે બહુ પ્રેમ નહીં. બ્રિટિશનો જવાબ આ છે કે કયો ઇન્ડિયાનો સવાલ છે, કે કયો ઇન્ડિયા, કઈ આંખે તમે જુઓ છો ઇન્ડિયાને? ટાગોર જયારે તાજમહાલ જોઈને કહે છે, ઇટ ઇઝ અ ટીયર ડ્રોપ ઓન ધ ચીક ઓફ ઇટર્નિટી.
ક્યા વાત,
એ ટીયર ડ્રોપ ઓન ધ ચીક ઓફ ઇટર્નિટી, કે ઇટર્નિટીના ગાલ ઉપર એક આંસુ છે. અને એવરી બ્રિક, ટાગોર અંગ્રેજીમાં જ ટાગોર કહી શકે, ટાગોર કહે છે એવરી બ્રિક ક્રાઇઝ આઉટ એ મેન્સ લવ ફોર અ વુમન, એન્ડ ઇટ સેઝ આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ છે તાજમહાલ. ગાંધી કહે છે સેલ્ફ ઇન્ડલ્જન્ટ ડિસ્પ્લે ફોર પ્રાઇવેટ ઇમોશન, ખોટ બકવાસ છે. અથવા તો પેલો દાખલો છે પૂરીનો, આપણને પૂરી ખાવાનો શોખ છે, એ વિશે ગાંધી અને ટાગોર વચ્ચે ભયંકર મતભેદ. ગાંધી કહે છે પૂરી એટલી બધી હિંસક છે, એટલી બધી હિંસક છે કે એમાં ફાયરને લઈને જે ઘઉંના જે તત્વો જે છે એ બધા ખલાસ થઈ જાય છે, વિદૂષિત થઈ જાય છે. ટાગોર કહે છે ના, એ તો બાપ્ટિઝમમાં ફાયર છે, એને લઈને તો એ ઘઉંના જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ બહાર આવે છે. આ માણસો એક જ વસ્તુને જોવે છે, કેટલી ભિન્ન રીતે. તો ગાંધી અને ટાગોરની ચર્ચા છે, વિમેન પ્રત્યેના એ લોકોના સંબંધો વિચારો શું છે, બંને આકર્ષાયેલ. ગાંધી વોઝ એટ્રેક્ટેડ ટુ વિમેન, વિમેન વોઝ એટ્રેક્ટેડ ટુ હિમ, એ જ રીતે ટાગોર. તો ગાંધી અને ટાગોર, ગાંધી અને જીના, ગાંધી અને પંડિતજી, ગાંધી અને આંબેડકર, ગાંધી અને આંબેડકર ની ઓરિજિનલ છે. અલ્ટિમેટલી બે વચ્ચે મતભેદ શું છે બે વચ્ચે? અને આજે જે આંબેડકર વાળો જે ગુસ્સે થાય છે એની પાસે કઈ છે તત્વ? અને તત્વ શું છે કે ગાંધીજીએ ભલે હરિજનો માટે કર્યું હશે, પણ જયારે આંબેડકર વાળા એમ કહે છે ભાઈ કર્યું તે કર્યું, પછી તમે એ લોકોને હિન્દુ સમાજમાં લાવવા માંગો છો ને લાવીને અસ્પૃશ્યતા દૂર કરશો, રાખશો ત્યાંના ત્યાં છે. ધે મસ્ટ લિબરેટ ધેમસેલ્વ્સ, કે તમે ઊંચે છીએ એમને ઊંચા કરશો એટલે નીચે જ રહેવાના. કારણ કે તમે આજે રિવોલ્ટ થયો ને ક્રાંતિમાં, કે આખું એસ્ટાબ્લિશ એલિટ જે છે તમારું. અને એકવાર ઉમાશંકરભાઈ મને કહું તું એમ કે ભીખુભાઈ એક વસ્તુ સાચી કે જયારે જયારે ગાંધીજી કે આ બધી એમ કે હરિજનો માટે ને કંઈ પણ વસ્તુ કરવામાં આવતી હતી ત્યારે બ્રાહ્મણો આગળ, બ્રાહ્મણો અમે લીડરશીપ લઈ સમાજ સુધારવા માટે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે કે ગણાવ, પણ એમ છતાંય લીડરશીપ લે. પણ લીડરશીપ એ જાતની કે અમે તમારા નેતા છીએ અને અમે તમને સુધારીશું. ત્યારે આંબેડકર છે તમે કોણ સુધારનારા? અમને તમે તમારી જાતને સુધારો ને, તમારું સત્યનાશ તમે કર્યું છે, અમે થોડું તમને કર્યું છે? 2000 વર્ષ સુધી તમે અમે આ રીતે ટ્રીટ કર્યા છો, તમે તમારી જાતને સુધારો, અમે અમારી જાતને સુધારીશું. એટલે આંબેડકર જોડની ચર્ચાઓને બે અને ગાંધીજી વચ્ચે સાચો મતભેદ ક્યાં છે? એટલે આ બધી ચર્ચાઓ આની અંદર 5-1 મિનિટ ભણીને પછી અટકું એટલે સવાલ જવાબ કરી આપું. આ જાતની ચર્ચાઓ પુસ્તકમાં અલગ અલગ ચેપ્ટરોમાં કરવામાં આવી છે. અને આઈ થિંક 2 વસ્તુઓ ખાસ કહેવાની છે. અને આ ચર્ચા જે ટ્રેડિશન જે છે આપણી, એ કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી જેમાં જે બંધારણ આપણું ઘડાય છે ત્યાં સુધી એ ચાલતી આવે છે. કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર આપણે ત્યાં દેશને ક્યાં લઈ જવો છે, દેશનું બંધારણ કઈ જાતનું ઘડવું છે, એ બધા વિચારો કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં આવે છે. એ કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં મુખ્ય કરીને 3 જાતના વિચારો, એક તો કોંગ્રેસના વિચારો લેફ્ટ રાઇટ વગેરે, બીજા ઓર્થોડોક્સ વિચારો, અને ત્રીજું હરિજનોનું મોટું આખું ગ્રુપ, બેકવર્ડ કાસ્ટ, બેકવર્ડ ક્લાસીસ, એ આંબેડકર એ આખો ગ્રુપ. અને એ કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જાત જાતની ચર્ચાઓ થાય છે. આપણે ઝંડો કયો લેવો, રાષ્ટ્રગીત કયું લેવું, અને એની જે ચર્ચાઓ થાય છે બધી ભયંકર ચર્ચાઓ થાય છે. અને એની પણ આખું ચેપ્ટર છે મારું કે ઇન્ડિયાની આઇડેન્ટિટી જે છે, સિમ્બોલિક આઇડેન્ટિટી જે છે, કે આપણે આ ઝંડો શું કામ પસંદ કર્યો, એની અંગે કેટલો બધો ઝઘડો થયો હતો, અથવા તો આ આપણે રાષ્ટ્રગીત તરીકે જનગણમાં કેમ લીધું અને કેટલા બધા માણસોને કેટલો બધો વાંધો હતો, કે જનગણ માટે તો કોણ મર્યું હતું, જયારે વંદે માતર માટે તો કેટલા બધા મળે, છતાંય જનગણમાં લીધું, એના કારણો છે, શું કારણો છે? તો આ બધી ચર્ચાઓ કન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં થઈ, એનું જ્યાં મતભેદ હતો ત્યાં બહુ પુશ ના કર્યો. અને એનું આખું જે એ ડિબેટ જે છે, ડિબેટને સમજવી કે આપણી વાદની ટ્રેડિશન જે છે એ ટ્રેડિશન આ એસેમ્બલીમાં કઈ રીતે વ્યક્ત થાય છે, અને સંવાદ થાય છે, એમાંથી કોન્સ્ટિટ્યુશન બહાર પડે છે. પછી પંડિતજીના જમાનામાં ધીરે ધીરે વાદ ઓછો થતો જાય છે, એટલા ખાતર કે આપણે એક જ વાદને વળગી રહ્યા છે. કે એમણે પંડિતજીએ કહ્યું કે ભાઈ આપણે તો મોડર્નાઇઝેશન સિવાય કે દેશનો ઉદ્ધાર નથી. માટે પંડિતજીએ એક મંત્ર આપ્યો, એ મંત્રમાં 5 વસ્તુ આવી જાય છે કે આ સિવાય હિન્દુસ્તાનનો ઉદ્ધાર નથી, અને જે માણસ એને ભૂલ્યો એ હિન્દુસ્તાનનો દેશદ્રોહી છે. શું? સોશિયલિઝમ, સમાજવાદ લાવો. બીજું સેક્યુલરિઝમ. ત્રીજું સાયન્ટિફિક ટેમ્પર. આવા એમણે 5 મુદ્દાઓ દેશને આપ્યા. કોન્સ્ટિટ્યુશનમાં 5-5 આવેલા છે. અને પંડિતજીએ કહ્યું કે 5 મુદ્દાઓ પર જ આખો દેશ ઘડાવવો જોઈએ, એનાથી જુદા ના પડશો, મારા મરી ગયા પછી પણ. અને જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી એ માણસની એક જબરદસ્ત દેશ પ્રત્યેનું યોગદાન છે. જ્યાં સુધી એ મળ્યા ત્યાં સુધી ઇલેક્શનની અંદર પણ જ્યારે જ્યારે તક મળી ત્યારે રાજકીય પક્ષ પોતાના પક્ષ માટે તો વાત કરી, પણ એમનો મંત્ર જ હતો 5 મંત્રનો, એ સતત લોકોના મગજમાં ઠસા ગયા કે એમને દર અઠવાડિયે 21,000 કાગળો જતા ભારતના નાના છોકરાઓ. મેં એક લખ્યો હતો કે પંડિતજી આવો છો, અને એમાંથી લગભગ 3,000 ને પંડિતજી જવાબ આપતા. શનિવારે કે રવિવારે 4 કલાક છૂટા પાડે અને ટાઈપ કરે, ટાઈપિસ્ટ બોલા આપશે, ટાઈપિસ્ટ મળે. ગાંધીજીની ટાઈપ હતી કે પોતે લખીને મોકલતો, જેલમાં હતા એટલે પછી જેલમાંથી બહાર નીકળ્યા પછી તો એમની પાસે બિચારા પાસે ટાઈમ નહોતો ને જીવન નહોતું, પણ પંડિતજી આ ટેવ છેલ્લે સુધી રાખેલી અને એમાં બધા જવાબો આપે. આ બધું કરીને જેટલો ટાઈમ હતો એ બધું એમણે આ મંત્ર પ્રમાણે દેશને ઘડવામાં પોતાનો સમય ગાળ્યો, અને ઘડ્યો એમણે એટલી હદ સુધી કે સેક્યુલરિઝમની સામે કોઈ બોલી શકે એવી પરિસ્થિતિ નહોતી. હમણાં હવે ઘણા બોલનારા થયા. પંડિતજીની નોન એલાઇનમેન્ટ, એમની 5મો 4થો મંત્ર હતો કે નોન એલાઇનમેન્ટ છે. સાયન્ટિફિક ટેમ્પર, કે ભાઈ અક્કલ તો વાપરો તમારી. સાયન્ટિફિક ટેમ્પર સિમ્પલી મીન કે અંધશ્રદ્ધાને બદલે તમારી અક્કલ તો કંઈ વાપરો ને. સેક્યુલરિઝમ, આ બધા જે પંડિતજીના મંત્રો હતા એટલા બધા એમણે. આઈ રિમેમ્બર કે 1952ની ઇલેક્શનમાં એ જયારે બોમ્બે આવ્યા હતા, હું વિદ્યાર્થી હતો ચોપાટી ઉપર, અને લાખો લોકો હોય ત્યાં, આપણે તો પાછળ, પણ એમનો અવાજ આવતો હતો, પહેલેથી જ બોલ્યા હતા અગર આપકી ઇજાજત હો તો કહાની સુનાતો. શરૂઆત જ આ રીતે કે આપકી ઇજાજત હો તો કહાની સુનાતો, ઇફ આઈ હેવ યોર પરમિશન આઈ વુડ લાઈક ટુ બિગિન વિથ અ સ્ટોરી. અને સ્ટોરી એ હતી કે આંબેડકરે આગલે દિવસે કહ્યું હતું કે કોંગ્રેસને વોટ આપવાને બદલે એને દરિયામાં ફેંકી દેજો. તો પંડિતજી કહ્યું ક્યાં બાત હૈ, નહીં હો સકતા યે બરાબર. તો આ પંડિતજી આ જાતનો મંત્ર આપ્યો એમને દેશને, અને 1964 સુધીને વળી રહ્યા. ત્યાર પછી એમ દીકરી આવી અને દીકરીએ આ મંત્રમાં ફેરફારો કર્યા. પણ થયું શું કે આ એક મંત્ર આપ્યો એને લઈને દેશની અંદર એક મોટું વાદળ જામી ગયું કે આ એક જ રસ્તો છે, બીજો રસ્તો જ નથી. હવે જો એક જ રસ્તો હોય તો વાત અને વિવાદ થવાનો ક્યાંથી? એક જ રસ્તો હોય તો વાદ વિવાદ થાય જ નહીં ને. એટલે પંડિતજીના જમાનામાં આપણે મોડર્નિટી તરફ ગયા, પણ વિવાદ ઓછો થઈ ગયો. મને કોને પંડિતજીના જમાનો પંડિત સામે ઉભો કોણ રહી શકતો? આમ તેમ જયારે મતભેદ હોય, ડોક્ટર લોહિયા ઉભા થાય અને કહે કે તમે સમાજવાદ થી વાત કરતે હો, ક્યાં બાત હૈ, સમાજવાદ નહીં હૈ. અથવા તો નોન એલાઇનમેન્ટમાં, કારણ કે ડોક્ટર લોહિયા એમની પેલી કોંગ્રેસ પાર્ટીના ફોરેન અફેર્સના સેક્રેટરી હતા એટલે બોલતા હતા. અથવા તો શ્યામાપ્રસાદ મુખર્જી જેવા કે બોલે, પછી કાશ્મીર બિચારા ગુજરી જાય. એટલે આવું નાનકડું બોલનારા ખરા, પણ એમને ઉભા થયા કે પંડિતજી એ આપ જો એ વિવાદ હમ આપસે કરના હૈ, આપ જો કર રહે હૈ વો ઠીક નહીં હૈ, યે હૈ, કોઈ નહોતું. એટલે પંડિતજીના જમાનામાં એક કોમ્પ્લેક્સ વાતાવરણ ઉભું થયું. દેશ એક દિશા, એક દિશા મળી, માર્ગદાતા ખરા પંડિતજી. જેમ આંબેડકરે બુદ્ધ માટે કહ્યું હતું કે બુદ્ધ ઇઝ નોટ મોક્ષદાતા, ઇઝ માર્ગદાતા. કે મોક્ષ તમે નથી આપતા, એટલે અંધશ્રદ્ધાથી ના ચાલે, તમને રસ્તો બતાવે છે, રસ્તે તમારે કેમ ચાલો. તેમ પંડિતજીએ માર્ગ આપ્યો કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાંથી, એ માર્ગ બતાવ્યો. પણ માર્ગ એક જ રસ્તો છે એ જે વળગી રહ્યા, એને લઈને બીજા બધા શાંત રહી ગયા. એ પંડિતજીના ગયા પછી, એમની દીકરીના ગયા પછી, જયારે સત્તા ઓછી થવા માંડી ત્યારે એ બધા જે અવાજો હતા એ ધીરે ધીરે આગળ આવવા માંડ્યા. એટલે બેવકૂફી એટલી હદ સુધી કે આપણા દેશના માણસો કહે છે, ગર્વ સે કહો કે તું હિન્દુ હૈ. 80% પ્રજા કહે છે કે ગર્વથી કહો કે અમે હિન્દુ છીએ. આ દેશમાં કહે છે ગર્વથી કહો અમે ખ્રિસ્તી છીએ. શું પરિસ્થિતિ હશે કે હિન્દુ, તમે હિન્દુ તમારા માટે ગૌરવ રહેવાની વાત હોય અને તમે જાહેરમાં કહેવું પડે? કારણ કે આ જાતની એક પરિસ્થિતિ પંડિતજી, સેક્યુલર મીન્સ ધર્મની વાત નથી, પોતે તો જાજુ માનતા નહોતો. એટલે આ પરિસ્થિતિ થઈ, એટલે આ બધા જે અવાજો જે માર્જિનલાઇઝ થયા હતા એ ધીરે ધીરે આગળ આવવા માંડ્યા. અને એ જેમ જેમ આગળ આવવા માંડ્યા તેમ તેમ થયું શું, એ વાદ જે હતો અત્યારે પંડિતજીનો જે વાદ હતો એને બદલે બીજા બધા અવાજો ઉભા થવાના બદલે એક જ વાદ એમની જગ્યાએ આવ્યો પાછો. એટલે આપણે એક વાદ હતો એને બદલે બીજો વાદ મોકલ્યો, પણ બીજો વાદમાં વાદ એક જ. એટલે આજે નરેન્દ્રભાઈ કહે, એને આ બીજેપી હિન્દુત્વ વાળા જે છે એ હિન્દુત્વ માર્ક 2 કહું છું, એને હિન્દુત્વ માર્ક 1 એ જુદું. રામ મંદિર, જયારે નરેન્દ્રભાઈ વાસ્તવ રામ મંદિરની વાત નહીં સાંભળવા મળે જાજી, એ હિન્દુત્વ ખરું પણ જુદી જાતનું, ગ્લોબલાઇઝેશન ટાઈપનું હિન્દુત્વ, એ ડાયસ્પોરા વાળાનું હિન્દુત્વ, એ પરદેશ વસતા ભારતીયોની જરૂર છે એ જાતનું હિન્દુત્વ. એટલે હિન્દુત્વની વ્યાખ્યા બદલાતી રહેશે. અહીંયા આવે ત્યારે જોયું ને ફેમિલીમાં, તો નરેન્દ્રભાઈ જે છે એ આખું જે છે અમુક આઉટસોર્સિંગ કરી દીધું. એટલે આરએસએસ વાળાને કહું કે એજ્યુકેશન અને કલ્ચર તમે સંભાળો, જે કરવું જ કરો. એટલે સ્મૃતિ ઈરાનીને કહું કે તમારે જે માણસ તમારી શાસ્ત્ર મૂકવું હોય એને મૂકવું, જે કરવું જ કરો. અને ઇકોનોમી અને ઇન્ટરનેશનલ અફેર્સ, ફોરેન પોલિસી એને હું સંભાળીશ, એનો કબજો મોદી ના છોડે. એટલે આ જાતનું એની ચર્ચા અત્યારે ન કરીએ, પણ આ જાતનો પંડિતજીનો વાદ ગયો એ તૂટી ગયો, અને તદ્દન નવો વાદ આજે એમની જગ્યાએ જે આવે છે. અને એ વાદમાં હીરો કોણ અને વિલન કોણ, કારણ કે કોઈ પણ વાદની અંદર કોઈ પણ નેરેટિવમાં એવું તો હોય ને આના જેવું થવું છે, આના જેવું નથી થવું. તો આ મોદીના વિલન કોણ? નહેરુ. એ મોદી પોતે નહેરુની ટીકા ના કરે, જાણે છે કે નહેરુ પોતે નહેરુથી ઘડાયેલા ને એમ કરી. કઈ રીતે? આજે તમે જયારે જયારે હિન્દુસ્તાન જાણશો ત્યારે કે ભાઈ નહેરુએ હિન્દુસ્તાનનો સત્યાનાશ કર્યો. આ પાંચે પાંચ મંત્રો ખોટા. નોન એલાઇનમેન્ટ કરવાની શું જરૂર હતી? સીધું આપણે અમેરિકા જોડે બેઠા હો તો ચીન માથકું તો ના કરત. સેક્યુલરિઝમ કરવાની શું જરૂર હતી? હિન્દુ થયા હો તો શું વાંધો હતો? સાયન્ટિફિક ટેમ્પરનો બકવાસ કરવાની કઈ જરૂર હતી? અને પંડિતજીના જેનો હિન્દુ રેટ ઓફ ગ્રોથ, આપણો ઇકોનોમિક ગ્રોથ 3-7%. એટલે પંડિતજી અને પછી એમના પંડિતજીના ગયા પછી પંડિતજી તો બિચારા ગાંધીજીએ કેળવેલા, એટલે એ પાછું સમજવા જેવું છે. ગુજરાતીઓ કહે છે પંડિતજી આમ સારા, કે સારો કહો ગાંધીજીએ કેળવેલા એટલે, પણ એમની આખી જે ઓલાદ છે આપણને આપતા ગયા. એમના પછી ઇન્દિરાજી ગઈ, ઇન્દિરા પછી રાજી ગયા, રાજી પછી બહેન આવ્યા, બહેન પછી દીકરો આવ્યો. આ બધું જે છે એ બધું જાણે પંડિતજી પોતે જોઈને જાણી જોઈને કરતા ગયા હોય એ જાતની કલ્પના. એટલે પંડિતજી માત્ર રાજ ખોટા વિચારો આપે એટલું નહીં, પણ આચારમાંય ખોટું. એમને બહેન આપ્યા, એમના દીકરી, પછી દીકરીના દીકરીને આ વંશ, વંશવાદ જે છે ડિનેસ્ટિઝમ એ પંડિતજીએ ચાલુ કર્યું અને એને આપણે દૂર કરવાનું છે. એટલે આજે પંડિતજી હેઝ બીકમ ધ વિલન ઇન્ડિયાની અંદર. અને 2014 ઇલેક્શન તમે જુઓ ને પછી જુઓ ને વિગતભાઈ ચર્ચા કરો, તો આખો સવાલ જ એ છે કે નહેરુ શુડ ગો. ફિઝિકલી તો ગયા, પણ આખું નહેરુ ફેમિલી શુડ ગો, ડિનેસ્ટી શુડ ગો. નહેરુના ડીએનએ જ ના જોઈએ આપણા દેશમાં. અને એ વસ્તુ પણ સમજવા જેવી છે કે નહેરુ, તમે જે કહું ને કે ફોરેનર્સના પ્રીતિ નંદીની વાતના કે ફોરેનર્સના સારા રેકમેન્ડેશન આવે તેની આપણે ઝંખના, એ જે છે એ તમને પંડિત નહેરુમાં દેખાય છે. આપણા બધામાં છું પંડિત નહેરુ 1932 કે 33 કૃષ્ણ મેનનને કાગળ લખે છે કે ભાઈ મારું નામ જવાહરલાલ એટલું બધું મોટું છે કે બીબીસી બોલી શકતી નથી એનો કોરસ્પોન્ડન્ટ, એને મેંગલ કરે છે અને મને બધું થાય છે. મારે જરા ટોકું કરી નાખો ને, જવાહર કરો ને ચાલશે. પંડિત અને તું કે મેનનને કહે છે કે તું કે બીબીસીને કે મારું નામ ટોકું કરી દે. હવે બીબીસીનો અક્કલ વગરનો કોરસ્પોન્ડન્ટ જવાહરલાલ પૂરું ના બોલી શકે, એમાં પંડિતજીની શું કામ ચિંતા કરવાની જરૂર છે? પેલાની મૂર્ખ માણસ છે, એની ઢેકડી કરવી જોઈએ. અક્કલ વગરનો માણસ છે બોલતા નથી આવડતું એને, બદલે પોતાના ઉપર જે બોલી લે છે અને કહે છે સર મારું નામ મારા બાપે ટૂંકવું આપ્યું હતું, કેટલું સારું થાય આ હદ સુધી. એટલે જ્યારે 1956-57 એમની અને જયપ્રકાશ વચ્ચે જયારે વાતચીત થાય છે ત્યારે જયપ્રકાશ એમને એક જ વાક્ય લખે છે, વાય આર યુ સો ઇનેમર્ડ ઓફ ફોરેનર્સ ચીટ્સ. આ ફોરેનરની ચીઠીઓનો કેમ તમને આટલો બધો મોહ છે? તમારા દેશના આટલા બધા મોટા માણસો તમારી ટીકા કરે છે અને તમે એક કારમાં સામેની બીજામાં ફેંકી દો છો, ત્યારે પરદેશનો કચરો માણસ એને તમે કલાકોના કલાકો સુધી આપો છો, વાતો કરો છો કે ત્યાં જઈને રિપોર્ટ કરશે, ત્યાં જઈને કોઈ સાંભળતું નથી એનું. આ જે મોહ હતો, એટલે ટૂંકમાં કહું કે પંડિતજી હેઝ બીકમ ધ વિલન. બીજો વાત, આપણે ત્યાં જે ઉભો થયા છે એ પણ પાછો જેને આપણે યુનિડાયમેન્શનલ કહીએ, એક જ જાતનો, જે પંડિતજીના જમાનામાં એક જ જાતનો વાદ હતો, એવો એક જ જાતનો વાદ ઉભો થઈ રહ્યો છે. અને જ્યાં એક જ જાતનો વાદ હોય છે ત્યાં વિવાદ કે સંવાદ નથી હોતો. એટલે સંવાદની કલ્પના જો આપણે ઉભી કરવી હોય તો નવા અવાજો ઉભા કરવા પડશે. અને નવા અવાજોને માટે પુસ્તક લખ્યું કે આર્ટિકલ લખ્યું એનાથી ના આવે. એ તો કોઈ પણ ડેમોક્રેસીમાં લોકો લખતા રહે. અવાજ પબ્લિક રેલમાં હોવો જોઈએ, એને ઓર્ગેનાઇઝ કેમ્પેઇન એની પાછળ હોવી જોઈએ, ઓર્ગેનાઇઝ મૂવમેન્ટ હોવી જોઈએ. એટલે જ્યાં સુધી કોઈ પણ આઈડિયા એક મૂવમેન્ટની ખાંધ ઉપર નથી આવતો ત્યાં સુધી એ આઈડિયાને ધ્યાન નથી અપાતું. એટલે આપવાળા દાખલા તરીકે કંઈક પ્રયત્ન કર્યો પણ ખરો કેજરીવાલે, પણ એના ચક્કરમાં પડ્યા. એટલે જ્યાં સુધી આપણે ત્યાં અલગ અલગ વિચારો આ રીતે રજૂ ન થાય કે દેશને ક્યાં લઈ જવો છે, એમાં પ્રીતિભાઈ મારે કંઈ કહેવું છે પણ નિરાંતે આપણે વાત કરીશું, એ ત્યાં સુધી વિવાદ ન થઈ શકે. અને મારે ખ્યાલ પ્રમાણે આજે હિન્દુસ્તાનની અંદર વિવાદ નથી, એનું કારણ એક જ વાત છે. બીજા કોઈ વાદો જે છે તે વાદો ક્યાં તો નાના નાના ગ્રુપ્સ પૂરતા છે, એમાંથી જે આખી મૂવમેન્ટ ઊભી થાય અને જ્યારે આઈડિયાઝ અને મૂવમેન્ટ્સ જ્યારે આ રીતે એકબીજાનો સામનો કરે ત્યારે જે વિવાદ ઊભો થશે એ વિવાદમાં સાચી ડેમોક્રેસી. થેન્ક યુ.